એકેન્દ્રિય આદિ પર્યાયમાં વ્યતીત થાય છે, તેમાંથી બે ઇન્દ્રિયપણું પામવું દુર્લભ છે, એમ સંજ્ઞી પર્યાય પંચેન્દ્રિય સુધી આવવું કઠિન છે. મનુષ્ય ભાવ પામ્યા પછી પણ સદગુરુનો યોગ દુર્લભ છે, તે હોય તો તેના વચનની શ્રદ્ધા આવવી વિકટ છે. શુદ્ધાત્મ રુચિ મિથ્યાત્વની મંદતા વગર થતી નથી. કોઈ પ્રકારે કાકતાલીય ન્યાયથી કાલલબ્ધિને પામીને આગમ ઉક્ત માર્ગથી મિથ્યાત્વાદી દૂર ખસવાથી જેમ જેમ મોહ ક્ષીણ થતો જાય છે, તેમ તેમ નિજ સુદ સહજાત્મજ ઉપાદેય છે એવી રુચિરૂપ સમ્યકત્વ થતું જાય છે. તેથી આત્મા તથા અનાત્મામાં ભેદ સમજે છે, એમ શુદ્ધાત્માની રુચિથી જ જીવ નિશ્ચય સમ્યક દ્રષ્ટિ થાય છે. જીવ સમ્યક દ્રષ્ટિ કઈ રીતે થાય છે એ આમાં સમજાયું છે કે જેમ જેમ કાળ પાકતો જાય અને સમ્યક દ્રષ્ટિને બાધારૂપ જો કોઈ પણ કારણ હોય તો તે મોહ છે, અને જેમ જેમ મોહ મંદ થતો જાય તેમ તેમ એનું સમ્યક દર્શન શુદ્ધ થતું જાય અથવા તો તેને સમ્યક દર્શન થાય. કે જે મોહ નાશ અને છેલ્લે જ્યારે મોહનો નાશ થાય ત્યારે એ સમ્યક દર્શનને પામે છે, અને ત્યારે જ એ પોતાના આત્મ સ્વરૂપને જાણે છે, ઓળખે છે અને અનુભવે છે. જીવની આખી જે સ્થિતિ બતાવી છે કે જીવ પહેલાં એકેન્દ્રિયના પર્યાયમાંથી આગળ વધતો વધતો પંચેન્દ્રિય સુધી પહોંચે છે, પણ પંચેન્દ્રિય સુધીમાં ઘણો બધો કાળ વ્યથિત થાય છે અને એ ત્યાં સુધી પહોંચવું ઘણું કઠિન છે, ઘણો સમય નીકળી જાય છે. અને ત્યાર પછી જ્યારે પંચેન્દ્રિય થયા પછી પણ જે કઠણાઈ છે એ પણ સમજાવી છે કે સદગુરુનો યોગ નથી મળતો અને એની વચનની શ્રદ્ધા નથી આવતી, ત્યાં સુધી સમ્યક દર્શન થવું મુશ્કેલ છે.
અહીંયા આ ગાથાની અંદર સૂત્ર શું આપ્યું? હે, સેનાથી પામે? અને જીવને કયું સમ્યક દર્શન પહેલા થાય? મિથ્યાત્વની મંદતા થાય અને કે રુચિરૂપ સમ્યકત્વ જાગે. સર્વપ્રથમ શું થાય? રુચિ થાય. જીવને જ્યાં સુધી રુચિ નથી, આખી ગાથાની અંદર વાત એ મૂકી છે, એને શુદ્ધાત્માની રુચિ થાય એને પછી આ બધી પ્રોસેસ શરૂ થઈ જાય. મારે આત્મા પામવો છે અથવા હું આત્મા માટે કંઈ કરું છું, પછી ભલે મને કાંઈ ખબર નથી આત્મા શું છે, પણ ધર્મ શેને માટે કરું છું? સંસારના બધા કામોને અલ્પ કરીને હું ધર્મમાં શું કામ આવું છું, પરમાર્થ શું કામ કરું છું? કે મારે આત્મા પામવો છે, કંઈક પહેલી વાત શું? જેને આત્મા પામવો નથી ને આપણે કહીએ ભાઈ શું કામ નકામો ખોટો ટાઈમ બગાડસ તારો, તો તું તારા ઘરે સારો છો, દુકાને સારો છો, ધંધામાં સારો છો. જો તારે આત્મા પામવાનો લક્ષ ન હોય તો તારે આ બધો કંઈ અર્થ જ નથી. તો એમાં એ કહે છે કે જીવને અને એ રુચિ થવામાં એનો મોહની મંદતા થાય. પહેલું શું બને? સીધું સમ્યકત્વ ન થાય, મોહની મંદતા થાય. કેમ કે જીવ અત્યારે સેનાથી અવરુદ્ધ છે? મોહથી અવરુદ્ધ છે. સમ્યક દર્શન એને નથી, એનું કારણ શું છે? મોહનું આવરણ બહુ ગાઢ છે, બહુ ચીકણું છે, બહુ કઠણ છે, બહુ અભેદ્ય છે. તો મોહ છે એથી કરીને જીવ સંસારની સાથે એકરૂપ થઈ ગયો છે. પર પદાર્થ પ્રત્યે મોહ હંમેશા પર પદાર્થ પ્રત્યે થાય, તો એટલો બધો થયો છે કે જ્યાં સુધી એને પર પદાર્થમાં એકરૂપ થયો છે ત્યાં સુધી સ્વની રુચિ પ્રગટતી નથી. એ કે છે આ કાળ ક્રમે કરીને થાય. અહીંયા વાત એ કે છે કે કાળ પાકે ત્યારે થાય, મોહ મંદ જેમ થાય. હે યોગી, કાળ પાકીને જેમ જેમ જીવનો મોહ નાશ પામે છે તેમ તેમ તે જીવ સમ્યક દર્શન પામે છે. હા, શું કાળ પાકે એટલે અહીંયા કઈ વાત મૂકી? કાળ પાકીને તરો જીવનો મોહ મંદ થાય. કાળ લબ્ધિ પામીને, કાળ પામીને એટલે કાળની લબ્ધિ પામીને. જો સમયની સ્પષ્ટતામાં છો, કાકતાલીય ન્યાયથી કાળ લબ્ધિ પામીને એને મિથ્યાત્વ દૂર ખસવાથી મોક્ષીણ થતો જાય. આ એની ભવિતવ્યતા છે. એટલે જેમ જેમ ભવિતવ્યતા એની થતી જાય તેમ તેમ શું થાય, એનો કાળ પાકતો જાય. કોઈ પણ વસ્તુ હોય, કર્મજન્ય સ્થિતિ હોય તો એને કાળ સાથે સંબંધ છે. રોગ આવે તો શું થાય, કાળ પૂરો થાય એટલે વયો જાય. સંસારના સંબંધોનું શું થાય, કાળને આધારિત છે. સંપત્તિનો સંયોગ, આયુષ્યનો યોગ, આબાદી, સ્વસ્થતા, ઘરના લોકો સાથેનો સંબંધ, આ બધો કાળ કર્મ છે, પર છે, તત્વ છે. આત્મ તત્વ નથી, આ કઈ અનાત્મ તત્વ છે. અનાત્મ તત્વનું જીવ સાથેનું જોડાણ ક્યાં સુધી ટકે, એનો કાળ પાકે એટલે એની મેળે મેળે બધું. એટલા માટે કહ્યું કે અનિત્ય છે, કંઈ રહી શકે એમ, ઈચ્છા છે એટલે રહે છે, એનો કાળ પૂરો થયો. કાકતાલીય ન્યાય મૂકીને એમ કહે છે કે આ એવું તંત્ર છે કર્મનું. કાકતાલી એટલે કાગનું ડાળને પણ. તો કેટલીક વાર આપણને એમ થાય કે મેં આમ કર્યું એટલે આમ થયું, એણે આમ કર્યું એટલે આમ થયું, તો એ માત્ર શું બને છે, નિમિત્ત. પણ ત્યાં થવાની યોગ્યતા, એનો કાળ પાકી ગયો હતો એટલે રોગ મટવાનો હતો અને કોકે ભસ્મ આપી અને મંત્ર સંભળાવ્યો, વાસકેપ છાંટી દીધો, દોરો બાંધી દીધો, પાણી પાઈ દીધું અને આ સાજો થઈ ગયો. કાકતાલીય ન્યાય, આ બાજુ કર્મસ્થિતિ પૂરી થવાની હતી અને કંઈ ને કંઈ પ્રકારનું નિમિત્ત એમાં આપણે આરોપણ કર્યું કારણ તરીકે. કારણ કાળનું પાકવું છે. આરોપણ એ છે કે આ નિમિત્તને કારણે આમ થયું. નિમિત્તને કારણે થતું હોય તો કોઈને જગતમાં દુઃખ રહે કઈ કરતું નથી. સંકેત આપે છે, સમજણ આપે છે. તો અહીંયા એ સરસ વાત કરી કે જે લબ્ધિ, કાળ લબ્ધિ એટલે એનો કાળ પાકે છે. આપણે કે શેના આધારે પાક્યો, એ એક ઇન્દ્રિયમાં ઘણો વખત હતો, પછી બે ઇન્દ્રિય થયું, પંચેન્દ્રિય સુધી થયું, આ બધું કેવી રીતે થયું, એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય કેવી રીતે થયો, તો કે એનો કાળ પાક્યો. એક ઇન્દ્રિય અવસ્થાનો એનો કાળ પાક્યો. હવે બે ઇન્દ્રિયમાં કેવી રીતે ગયો, ત્યારે એને કયો તપ કર્યો હતો, કઈ સાધના કરી હતી, કયું પડીકમણું કર્યું હતું. અરે આ બધી ક્યાં માથા પૂરતું કરે છે. કાકતાલીય ન્યાય, એને જે કર્યું એ, એણે જે કર્યું પણ એનો કાળ પાકી ગયો હતો એ અવસ્થામાંથી, એટલે બીજી અવસ્થા એને મળી જાય. એમ અત્યાર સુધી જીવ કાકતાલીય ન્યાયથી આગળ વધ્યો છે. એક કાકતાલીય ન્યાય આવે, બીજો ન્યાય આવે ને અર્ઘટ ન્યાય, પાણીને કૂવાના થાળાનો ન્યાય, દોરડાનો, આ બધા ન્યાય જ્ઞાનીઓ કહે છે એ રીતે સમજાવવા માટે. એમાં કંઈ દોરડાની તાકાત નથી પથ્થરને ઘસી નાખે, પરંતુ કાળ જે છે એમાં તો કેટલાય દોરડા ખતમ થઈ ગયા હશે, પણ કાળનો પૂરું થયું એટલે પથ્થરનો કાળ પાકી ગયો, ઘસાઈ ગયો. નાનું એવું મકાન એકદમ વાવાઝોડામાં પડી જાય, મકાન બરોબર છે, વાવાઝોડું નહોતું ત્યાં સુધી ઊભું હતું, પણ કાળ પાયકો અને વાવાઝોડું નિમિત્ત. તો આ કાકતાલીય ન્યાયથી આ જીવે અત્યાર સુધી આ કાળ લબ્ધિ પામીને મિથ્યાત્વથી દૂર ખસીને એનો મોહ ક્ષીણ થતો જાય છે, એવી રુચિ સમ્યકત્વ થતું જાય છે, અને એને એમ થાય છે કે શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. જેમ જેમ એને ઇન્દ્રિયોની લબ્ધિ મળે છે તેમ તેમ એની સમજણ વધે છે. એક ઇન્દ્રિયને બે ઇન્દ્રિયમાં શું ફેર? તો કે એને ઇન્દ્રિયની લબ્ધિ મળી, એકમાં માત્ર સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન હતું અને બીજાની અંદર સ્પર્શેન્દ્રિય સાથે સ્વાદેન્દ્રિયનું જ્ઞાન થયું, સ્વાદેન્દ્રિય સાથે ઘ્રણેન્દ્રિયનું થયું, ઘ્રણેન્દ્રિયની સાથે ચક્ષુ ઇન્દ્રિયનું થયું, અને ચક્ષુ ઇન્દ્રિયની સાથે કર્ણેન્દ્રિયનું થયું, અને એને સંજ્ઞી પણ મળ્યું. તો જેમ જેમ આ જીવનો બાયોલોજિકલ ડેવલપમેન્ટ, ઇન્દ્રિય વિકાસ એ જેમ જેમ થાય છે તેમ એની સમજણનો અવકાશ વધે છે, સાધન વધે. લબ્ધિ એટલે સાધન, ક્ષમતા પાવર, પોસિબિલિટી પાવર, એક પાવર છે એનો. એ જેમ જેમ વધે છે તેમ તેમ એને પોતાના શુદ્ધાત્માના સ્વરૂપનું ઉપાદેયની રુચિ, આવું એને સમ્યકત્વ, રુચિ સમ્યકત્વ થાય છે. એમાં સમ્યકત્વ નથી, પણ સમ્યકત્વ માટેની રુચિ છે, સમકી તે કંઈ નથી. પણ જે સંસારના સંગમાં છે એ સંગની અંદર એનો અનુભવ એમ કહે છે કે આ જે કાંઈ છે એ વાસ્તવિક સુખ છે નહીં, રુચિ છે, કંઈક એવું તત્વ છે. અને એ તત્વ એને અંદરથી પોકારે છે કે શાંતિનો માર્ગ કોઈ જુદો હોવો જોઈએ, સુખનો માર્ગ કોઈ જુદો હોવો જોઈએ. આ પદાર્થનો વપરાશ એ સુખનો માર્ગ નથી, વસ્તુનો ભોગવટો મળવો એ સુખનો માર્ગ નથી. કેમ કે કેટલી વાર એટલી બધી વસ્તુ મળે એને કે એ પાંચ ઇન્દ્રિયોથી પણ ભોગવી શકે તો એને સુખ ન મળે, શાંતિ ન મળે. ત્યારે એની અંદર વિચાર તો આવે, સંઘની પણ હોય તો, કે વસ્તુની બહુ ભરપૂર હોય એનાથી કંઈ સુખ મળે એવું ગણિત છે? હું જે જે ઈચ્છા કરું એવા પર પદાર્થો મને મળે, એનો સંઘ મળે, અને એનાથી મને શાંતિ મળે એવું છે? ઘણી વાર જીવને અશાંતિ થાય એટલે હાલો હવે આમ કે બહાર ભાગી જાય, હવે આજ તો બહુ ઘરથી કંટાળ્યા એટલે બહાર ગયા, અહીંયાથી આ કંટાળ નવા માણા ગોઈતા, નવો કાર્યક્રમ કર્યો, નવું સ્થાન પકડ્યું, નવા કંઈક ઉપક્રમ ગોઈતા, કોઈ ક્લબ, કોઈ થિયેટર, કોઈ કાંઈ હિલ સ્ટેશન, આ બધું શું છે? જીવના શાંતિ મેળવવાના ઉધામાં છે. જેટલી સગવડતા મળે એટલું તો વિકલ્પ થાય કે હું અહીંયા જાઉં, ત્યાં જાઉં, બધે જાઉં, કેમ કે જઈ શકવાની પાવર, શક્તિ છે. ન હોય તો બિચારો એમ કે આ ગામમાંથી ઓલા ગામમાં જાઉં, અથવા ઘરમાં બેઠો છો તો વનમાં જાઓ, બીજું શું કરો, કંઈક તો જોઈ ને. પરંતુ એ બધા પરિભ્રમણ પછી, બધું કર્યા પછી એને એવી પ્રતીતિ થાય છે કે આ બદલ કરવાથી શાંતિ મળે એવું છે એની. શાંતિનો માર્ગ બહાર માંથી, એ જીવ તું ભ્રમામાં, તને હિત કહું છું. સુખ અંતરનું સુખ અંતરમાં છે, બહાર શોધવાથી. હવે જેટલું જ્યાં સુધી એને આ લબ્ધિ મળી છે એને શોધવું એટલું શોધી લે, કંઈ કોઈ રોકે છે? મારે હિમાલય જવું છે, જા હિમાલય. જેટલા જેટલા વિકલ્પો આવે છે એ બધા એની શોધ, જરા એમ છે કે મને અહીંયાથી શાંતિ મળે, સુખ મળે. પણ પાછું આવી રીતે એવો થાકી જાય છે કે ચાર દિવસ સુધી પાછો ક્યાંય દેખાતો નથી. શાંતિ લેવા ગયો તો સુખ લેવા ગયો, પછી એમ કે એટલું બધું સંસારનું કામ વધી ગયું, આવીને એટલા બધા ફનારા, આખરે બધું આપણે તો આપણે કામ આપણે જ વગેરે અનેક પ્રકારનું આવેલા કરે સંસાર. પણ તને શાંતિ વધવી જો એ ક્યાં ગઈ? તું મેળે આવ્યો તો એ ગઈ ક્યાં? ત્યાં બધી ભ્રાંતિ હતી. એને આ જો રુચિ પ્રગટે તો શુદ્ધાત્માની રુચિથી જ જીવ નિશ્ચય સમ્યક દ્રષ્ટિ થાય. આ બધામાંથી જ્યારે એ એક નિર્ણય ઉપર આવે કે અંતરનું સુખ અંતરમાં છે અને બહાર શોધવાથી, હવે આ થયા પછી એની સાધનામાં રુચિ કેટલી બધી વધે. પછી એને એક માળા કરવી હોય, એક મંત્ર જાપ કરવો હોય, એક સામાયિક કરવી હોય, એને ખબર છે હવે રુચિ સમ્યકત્વની અંદર કે શુદ્ધાત્માની સ્વરૂપની ઉપાદેયતા એની અંદર શાંતિ છે. બહાર ભટકણનો વિકલ્પ મટી ગયો છે, હવે મનના તરંગો છે એ બધા હવે શાંત થયા, વિરામ પામ્યા છે. તો એને હવે કોઈ કહે કે તમે આ ગાથા વાંચજો, આ ભક્તિ કરજો, કેટલો આનંદ આવે. કારણ કે એને ખબર છે કે જે કંઈ પ્રાપ્તિ છે હવે ક્યાંથી છે? મને મારા માંથી છે. આત્મા અને અનાત્માનો ભેદ થઈ ગયો. સ્વને લક્ષ્ય થતી બધી જ ક્રિયા, બધી જ સાધના એ આત્માની ઉપાસના છે. અને પરના સંગાથે થતું બધું કામ, પરના લક્ષ્ય થતું બધું કામ એ ઉપાધિ છે. એમાંથી શરૂઆતમાં શાંતિ લાગે, પણ ભ્રમ જેવો વયો જાય એટલે એ ઉપાધિ સિવાય કઈ વાસ્તવિકતા ઉપાધિ. બરોબર છે? કોઈ પણ વસ્તુ લાવીએ, બે દી ચાર દી વાપરી કેવી મજા આવે, અને પછી જે બી ખરાબ થાય એટલે કેમ કે આ ઉપાધિના પોટલા ક્યાં મેં કર્યા. પણ ઉપાધિ જ થઈ ભાઈ, જેટલા સાધન જેટલી સામગ્રી એ બધી ઉપાધિ જ છે. પણ શરૂઆતમાં કેવી મજા આવે, એની મીઠાશ કેટલી ભેદાય, કેમ શરૂઆતમાં એનો પ્રભાવ હોય. આત્મા અનાત્માનો ભેદ, રુચિ સમ્યકત્વ, આ 85 ગાથામાં એમાં એક સૂત્ર આપ્યું કે હે યોગી, આ બધું જ થશે પણ કાળ પાકવા દેજે. પણ કાળ ક્યારે પાકે? પ્રશ્ન એ આવે ને કે કાળ પાકવા માટે કઈ ખરું? કાળ પાકી ગયો નહીં, એને એ પ્રકારનો એ પ્રયત્ન કરતો તો સમતાનો સંભાવનો, એટલે એના કર્મ મન થતા હતા. પરિણતિ અનાભોગપણે જેને શબ્દો પર શાસ્ત્રમાં કીધો છે એ થતા હતા, અને એને આ થયું. ભલે ત્યારે એનું સંજ્ઞા સંજ્ઞી પણ નહોતું એની પાસે, એટલે આવા આપણે જે અત્યારે તર્ક લગાવીએ છીએ એવા એકેય ન લગાવાય, કેમકે એ જીવ એક ઇન્દ્રિયનો છે. અને આપણે પંચેન્દ્રિય સંજ્ઞી ભાષામાં બધું આપણને ત્યાં તર્કનું મૂકીએ એ લાગ્યો પડે નહીં. પરંતુ સમજવાનું એ છે કે કાળ ક્યારે પાકે, તો કે પુરુષાર્થ કરે ત્યારે. ઝાડ પણ સુખ દુઃખ વેદે છે ત્યારે એની જેટલી એની અંદર એ જીવની અંદર સંભાવ હોય છે એમની પ્રગતિ કરે, એક સ્થાવરમાંથી નીકળી જાય. બધી અકામ નિર્જરા જ ચાલે છે, પણ અકામ નિર્જરામાં પણ જીવનો ભાવ આ પ્રકારનો રુચિનો હોય છે. હા, તો જ નહીં તો પ્રગતિનો બંધ ક્યાં થાય? જો રુચિનો ભાવ વિપરીત હોય તો બંધ ગાઢ થાય. ભાવ સ્વરૂપ જીવ છે, આ જીવ સુખ દુઃખનું સંવેદન કરે છે, અને સુખ દુઃખનું સંવેદન કરે એ સંભાવથી પણ કરે અને વિભાવથી પણ કરે, એનો ભાવ ત્યારે કંઈ ચાલ્યો જતો નથી. જીવનું જે સામર્થ્ય છે, હા તો એ સંભાવથી કરતો એટલે કંઈ સહન કરતો હોય, એ જીવ એ અવસ્થાની અંદર સહન કરે, અને કોઈ પણ પ્રકારનું બીજું એનું ભાવધારા છે એની અંદર વિપરીત પરિણામ ન આવતું હોય તો એ ધીરે ધીરે પ્રગતિ કરતો જાય. સુખની ઈચ્છા ક્યાંથી આવી? સુખ ને દુઃખ નો ભેદ એને ક્યાં થયો? એ જ કહું છું, આપણે કઈ છીએ એને નથી ખબર, તો એને ક્યાંથી સુખ નો ભેદ થયો? સુખની ઈચ્છા કેમ થઈ? દુઃખ થી નિવૃત્તિ, દુઃખ થી દુર્ભાગ્ય, આ બધી સંજ્ઞાઓ જે છે એ ભાવ સ્વરૂપ જીવ છે. જીવ પેલા ભાવ સ્વરૂપ છે. હવે આપણે છે ને આ વાત એટલા માટે હું નહીં કરું, એટલે કે જે એકિન્દ્રિય બે ઇન્દ્રિયની સ્થિતિ આપણી નહીં સમજમાં આવે. હા, એક વિશેષ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. ત્યાં પણ પુરુષાર્થની ધારા, જીવનું સ્વરૂપ અને જીવનું અચિંત્ય સામર્થ્ય એ આપણા લક્ષમાં બેસવાનું જ નથી, કેમ કે આપણી મર્યાદાથી જ આપણે વિચારવાના છે. આપણે એનાથી આગળ વિચારી શકીએ એવી આપણી ક્ષમતા નથી કે એક નિગોટનો જીવ એમાંથી બહાર પડે છે, વ્યવહાર રાશિમાં આવે છે, પાછો વ્યવહાર રાશિમાંથી આવ્યા પછી એ દેવગતિ સુધી પહોંચીને પાછો વયો જાય છે નિગોટમાં. અને આ પરિભ્રમણ વ્યવહાર રાશિનું, અવ્યવહાર રાશિનું, અને વ્યવહાર રાશિમાં આવીને એની આ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી, પંચેન્દ્રિયથી સંગ્રી સુધીની ધારા સુધી વયો જાય, અને એ ધારામાં જઈને આટલા ઉત્કૃષ્ટ પરિણામથી પાછો પડે, વયો જાય. જીવ ભાવ સ્વરૂપ છે, તો ભાવથી કર્મ બંધાય છે. ગતિ, આ ગતિ જે કઈ છે એક બધાય દેવો પણ કેવા ગતિ, દેવોના પ્રકાર પણ એવા છે કે કેટલાય દેવો નિકૃષ્ટ ભાવના જ દેવો છે, નિગોદમાં આવે છે. એ પરમાધર્મી દેવ તરીકે કામ કરીને શું કરતો હોય? વૈતાલિક દેવ થઈને શું કરે? એટલે એ બધું આપણે એ જે આખી આ જીવની એક અવસ્થા છે એ ત્યાં એને કોઈ ગોત્ર કોઈ સ્વરૂપથી એને ત્યાં એ ગતિ મળી ગઈ, પણ એથી કરીને કંઈ એની કોઈ સ્થિતિ આત્માની શુદ્ધતા મળે એવું નથી. મને કોઈ કરોડપતિના ઘરે જન્મ મળી જાય પણ એથી સદબુદ્ધિ મળે એવું નથી. એ તો પોતાના આત્મિક વિકાસથી જ મળે. તો કાળ પાકવાની વાત મૂકી છે એ આપણે સૂક્ષ્મ સમજ છે, અને સૂક્ષ્મ સમજમાં જેમ જેમ જીવનું સ્વરૂપ સમજાતું જાય કે આ ગતિ, આ ગતિના જે બંધન છે, અને આ જે નથી સમજતા એટલે ઇતર દર્શનની અંદર કહે છે કે આગળ વધેલો જીવ પાછળ આવી શકતો નથી. આ સિદ્ધાંત મૂકી દીધો કે જે જીવ પશુમાંથી માણસ થાય પછી માણસમાંથી કોઈ દી પશુ ન થાય. જીવ કહું છું, કેટલાય દર્શનમાં આ મૂકી દીધું છે કે થાય જ નહીં, વાત પૂરી થઈ ગઈ. હવે અહીંયા તમે જાઓ સાંભળવા તો એમ જ કે પતી ગયું. એ હંમેશા હા, બ્રહ્માકુમારી એ કોઈ દર્શનનો ભાગ છે, એટલે એક દર્શન જ એવું કહે છે કે ના, જીવ આગળ વધતો જ જાય છે. પછી દેવ થયો તો એ માણસ ન થાય. એટલે આ બધું ચાયલા કરે છે, પણ એ વાત આપણને નહીં બેસે. આનંદગંજીએ આપણે હમણાં સ્તવન કર્યું બે દિવસ પહેલાં અજીતનાથ સ્વામીનું, અને એની અંદર એણે કહ્યું કે તારો માર્ગ મને સમજાતો નથી. ક્યાંય બધી જ જગ્યાએ અંતરાય પડે છે, ક્યાંય અંતરાય પડે. હવે હું અત્યારે મુનિ અવસ્થામાં તારો માર્ગ મને પકડાતો નથી, દિવ્ય નયન વિચાર મને નથી મળતા. મારી પાસે વિચાર માટે બોધ છે પણ વાસી જ છે, હવે શું કરું? તો એને શબ્દ છેલ્લો મૂક્યો, કાળ લબ્ધિ લહી પંથ નિહાળ સુરે. એ આશા અવલંબ, એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદ ઘન મત અવલંબ. એટલી સરસ વાત મૂકે છે કે આવો અવધૂત યોગી પણ કે છે કે હજુ મારી કચાશ છે, હજુ મારી કચાશ, મારો કાળ પાક્યો નથી, મારા અનંત કર્મમાં એવું કેટલું કર્મ અંતરાય રૂપ હશે મારા લક્ષમાં આવતું. એ જ્યારે એની મેળે કાળ પાકશે એ અંતરાયો દૂર થશે, સત્યનો માર્ગ પ્રભુ મને મળશે. રુચિ છે, રુચિ છે, પણ છતાં માર્ગની પ્રાપ્તિ પંથળો નિહાળું રે ક્યાંય મળતો, એટલે શું નડે છે એ અંતરાય. અને એમાં એણે એ પાંચ ભવિતવ્ય મૂક્યા છે, પાંચ સંભાય મૂક્યા છે કે કંઈક મારી હજી કાળ પાયકો નથી. એક ફળ છે એને પણ પરિપૂર્ણ થતા કાળ જોઈએ. માત્ર તમે કહો કે ખાતર છે, પાણી છે, બીજ છે, બધું જ છે, છતાં કાળ પાયકો નથી. કાળ પાયકા વિના એ ફળ બીજમાંથી ફળ રૂપે પરિણમે નહીં. ગમે તે પ્રકારના પ્રયોગો કરીએ તો પછી કહ્યું કે જેટલી કચાશ એટલી ખટાશ. કઈ પછી જુદી રીતે જેમ અત્યારે કેમિકલ પાવડરથી કંઈ ફળ પકાવી દઈએ છે, આવી કોઈ વાત કરવા જાય તો એ કોઈ પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ પામે નહીં. અને આવા ભ્રાંતિના દેવ તરીકે ક્યાંક મિથ્યાત્વી દેવ થાય, ઉતાવળ કરીને શું થાય, હઠ કરીને કોઈ કંઈ કરે તો શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત ન થાય. તો આ વસ્તુ કાળલબ્ધિ, કાળલબ્ધિને આવા અગમ્ય તત્વ સાથે સંબંધ છે. આનો કાળ પાકે ને આનો ન પાકે તો એને આ કાળ સાથે સંબંધ નથી. કાળ તો બધા અરખો, દિવસ તો બધા સરખા છે, એક ફળ પાકું ને એક ફળ ન પાકું. અરે એક જ ખેતરમાં થયેલા એક બધા મગ થયા ને અમુક કોયડું થયું, હવે કોઈ હિસાબે ચડી શકે, કુકરમાં નાખો તોય ન ચડે, કોયડું છે. પાંચ સમવાયથી જ પરિણામ આવે છે, પણ પાંચ સમવાય ભેગા કરવાનું કામ પુરુષાર્થ કરે છે. પુરુષાર્થ મંદ પડે નહીં, હે, પણ પુરુષાર્થ, તું એમ કહેશ કે કાળલબ્ધિની વાત કરતો મંદ ન પડે તો ન પડે. જો એનો રૂચિપૂર્વકનો પુરુષાર્થ હોય, સમજણપૂર્વકનો પુરુષાર્થ હોય, જો ઈચ્છો પરમાર્થ તો સત્ય પુરુષાર્થ કરો, પુરુષાર્થ તો કરો જ. કારણ કે મારી ભવિતવ્યતા, મારી કાળલબ્ધિ, મારું પૂર્વકર્મ એ કંઈ હું જાણું છું, તો એ મારે બધા સમવાયને સ્થિર કરવા છે, લાવવા છે, બેલેન્સ કરવું છે. તો મારે શું કરવાનું? પુરુષાર્થ કરવાનો. કાળલબ્ધિ હશે તો એની મેળે ખસી જશે, ભવિતવ્યમાં તો ઉણપ હશે તો એની મેળે આવી જશે, અને પૂર્વકર્મ હશે તો નિર્જરી જશે. પણ મારે તો પુરુષાર્થ કરવાનો છે. પેલી મારી શ્રદ્ધા કે જીવ સ્વભાવ, મારો સ્વભાવ શુદ્ધાત્મા છે કે નહીં, હું અભેદ સ્વરૂપે પરમાત્મા છું, આ પેલું જીવનો સ્વભાવ, પછી પૂર્વકર્મ, પાંચ સમવાયમાં. તો જીવ અને પુરુષાર્થ બે મારા હાથમાં છે, જીવ એ મારું સમ્યકત્વ છે. હવે આપણને એમ થાય કે હું કોઈ કાળે મોક્ષે નહીં જાઉં, અભવિત છું, તો મુખ પુરુષાર્થ ને પૂરો, બીજું શું થાય? તો પેલું જીવત્વ સ્વભાવ, પાંચ સમવાયની અંદર પેલું સ્વભાવ, એ સ્વભાવની અંદર આ એને તારે આવે છે. રુચિ કરતું પેલા, રુચિ કરીને શુદ્ધ સ્વરૂપનું, શુદ્ધાત્માની રુચિથી પુરુષાર્થ કર. હવે ત્રણ જે બીજા સમવાય છે, કાળલબ્ધિનો, ભવિતવ્યતાનો અને પૂર્વકર્મનો, મારું પૂર્વકર્મ કેટલું છે, ક્યારે ખતમ થશે, અરે તીર્થંકર પદના ચરમ શરીરી અવસ્થાની અંદર પણ કેટલા કર્મ ઉદયમાં આવી શકે છે. તો ભગવાન મહાવીરના ચરિત્રમાં કહે છે કે 23 તીર્થંકરોના કર્મોનો સરવાળો હતો, એના કરતા પણ મહાવીરના કર્મો સવિશેષ હતા. પેલા એ જેટલા કર્મ ખપાયા છે એથી સવિશેષ અનંત ગણા કર્મો ભગવાન મહાવીરે એની ઓછામાં ઓછો આયુષ્ય મહાવીરનું, હા, બાકીના બધાને તો ઘણું હતું, એને કર્મો એના જેટલા ખપાયવા એથી સવિશેષ કર્મ મહાવીરને છે. તો પૂર્વ કર્મનું પણ કોઈ ગણિત આપણને ખબર નથી, પણ હા, મહાવીર એ જ્ઞાનની અવસ્થામાં હતા એટલે એ જાણતા હતા. પણ એ આપણે આપણી વિચારે આપણી અવસ્થાએ વિચાર કરીએ એટલે ક્યાંથી ખબર પડે આપણને પૂર્વકર્મની, કે આપણા પૂર્વકર્મ કેટલા. પણ એ જન્મજાત ત્રણ જ્ઞાનના ધણી હતા, એની પાસે એ જ્ઞાન એ જાણતા હતા એટલે એને પુરુષાર્થની દિશા શું કરી કે સંયમ લઈને 12.5 વર્ષ સુધી કેવો પુરુષાર્થ કર્યો. માત્ર કર્મ ખપાવવાનો બીજું કઈ નહીં, કોઈ ચીજ ન કરી, ધર્મનો ફેલાવો કર્યો, ભાષણો શરૂ કરી દીધા, આશ્રમ સ્થાપી દીધા, કઈ ન કર્યું. તો જ્ઞાનમાં ઉણપ હતી, કોઈ રીતે મહાવીરના ચરિત્રમાં કઈ એની કોઈ ગુણની ઉણપ કરી. કૃપાળુદેવ કે છે કે ધર્મ સ્થાપન કરવું હોય તો અમારી પરમ શક્તિ છે, અમારા વિશે ગુણોનું પણ વિશેષપણું છે અને એ સ્થાપવો હોય તો સ્થાપી શકીએ એવી પણ અમારી તાકાત છે, પણ ના, કારણ કે એટલી બધી અવસ્થા છે એમની જ્ઞાનની કે જાણે છે કે કર્મનું આવરણ ઘણું છે. પહેલું કામ શું કરવાનું છે? કર્મ હટાવવાના. તો શ્રીમદ રાજચંદ્રજીનું આખું જીવન એ બતાવે છે, અસલ વર્ધમાન જેવું જીવન ચાલી આવે છે. અત્યારે અમારે માર્ગનો પ્રભાવ કરવો છે, પ્રકાશ કરવો છે, આને કલ્યાણ કરી દેવું છે, આને સ્વર્ગે મોક્ષે પહોંચાડી દેવા છે, એના માટે જ અમે ધર્મ ધારણ કર્યો, જન્મ ધારણ કર્યો, આવી બધું જ્ઞાન પણ એને નહોતું. આપણને છે હજી કે આ પુરુષ તો આપણા હારું જ જૈનમાં છે. અરે, કોઈનો જન્મ મરણ પોતાના આત્માની મુક્તિ માટે થાય, બીજા માટે ન થાય. પણ જીવ જે અજ્ઞાનની અવસ્થામાં હોય તો ગમે તે પ્રકારનું કીધા કરે, કાંઈ મળે નહીં. એના નિમિત્તથી આપણું કલ્યાણ થાય, પરંતુ એનું એનું લક્ષ્ય શું? જલ્દીમાં જલ્દી પોતાના કર્મો ખપાવીને નિવૃત્તિ. આવી કઠોર સાધના, અનાર્ય દેશમાં જવું, સંયમ લીધા પછી આવા અભિગ્રહ ધારણ કરવા, તપના મૌન ધારણ કરવું, એક શબ્દ બોલવો નહીં, અને એટલી બધી નિંદ્રા વિજય કરવો કે એક પળ પણ અપ્રમાદમાં ન જાય, એવી જાગૃતિ સાથે સાધના 12.5 વર્ષની કરી તો કર્મ ખપતા. અને કેવા હતા કર્મ એ તો ઉપસર્ગથી ખબર પડી કે ભગવાનના કેટલા કેટલા કર્મો અને કેવા ચીકણા હતા, કે પગના ચૂલા થાય, કાનમાં ખીલા ઠોકાય, માથે જળની ઠંડી ધારા થાય અને અડધા જમીનમાં ખૂંચી જાય, આવા આવા પરિસર અને ઉપસર્ગ થાય તો પણ પ્રભુ પોતાના આત્મ ધ્યાનમાંથી વિચલિત ન થાય. કાળ લપતી આ બધું પુરુષાર્થ કે જેટલા જેટલા પૂર્વકર્મ છે એ ખપાવ્યા વિના છૂટકો નથી. અને કૃપાળુદેવ પણ એના માટે એમ કહે કે અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રહે. તેથી અમે એક દેહ હજી ધારણ કરશું, અમે એક દેહ ધારણ શું કામ? કર્મ ભોગવવા માટે બીજો કોઈ ઉપાય નથી, ભવ સિવાય કોઈ કર્મ ખપી શકે. પરમાત્મા સ્વરૂપ થયા છીએ તોય મુક્તિ નહીં થાય અમારી, અમારે એક દેહ ધારણ. અમે અમારા સ્વરૂપ સ્વદેશમાં તો ત્યારે જ જશું કે જ્યારે આ કર્મનો ભોગવટો પૂરો થાય ત્યારે. તો ક્યારે પુરુષાર્થ મંદ ન થાય, કાળ લબ્ધિ આવે ત્યારે. આપણે પણ એ વિચાર કરવો જોઈએ કે આ કાળની અંદર આટલો બધો યોગ સત્પુરુષનો વગેરે બધું મળ્યું છે, પણ કંઈ હજી આપણે આગળ વધી શકતા નથી, જરૂર મારી કાળ લબ્ધિ હજુ બાકી નથી. કેમ આપણે દીક્ષા નથી લઈ શકતા? જ્ઞાન તો ઘણું છે, શંકા છે, સર્વસંગ પરિત્યાગ તો કરવો જોઈએ, આમાંથી કોઈથી સુખ છે, કઈ પદાર્થથી સંઘમાં સુખ છે નથી, પણ નહીં થાય હજી કાળ પાયકો. કાળ નથી પાયકો એટલે કેટલાય કર્મો સુસુપ્ત અવસ્થામાં છે ભાઈ, તારે ભોગવવા પડશે. અને કોઈ સાચો જ્ઞાની હોય તો કે ઉભો રહે ઉતાવળ કર્મમાં. મનુષ્ય ભાવ. મોક્ષ મનુષ્ય દેશ સિવાય નથી એમ કૃપાળુદેવ જ કીધું છે. પછી આપણે એની ચર્ચા ન કરવી. એટલે અહીંયા જે કંઈ વાત છે, મહાવિદેહ ક્ષેત્ર એ મનુષ્ય ગતિ છે, અમનુષ્ય નથી, યોનિ દેવની નથી, મનુષ્ય છે, કર્મભૂમિ છે. તો અહીંયા જે તારો પ્રશ્ન હતો એ વાત આપણે અહીંયા પૂરી કરીશું કે આ પ્રકારનો કાળ લબ્ધિનો જો લક્ષ લઈએ તો પુરુષાર્થ મંદ પડે ન પડે. મારે મારી કાળ લબ્ધિને જલ્દી પકાવવી હોય તો પુરુષાર્થ કરો. અને એક કૃપાળુ દેવે કહ્યો છે 951 માં પત્રમાં કે માથે ઘણો બોજો રહ્યો હતો. પછી પેલા હજી હા તે આત્મવીર્ય કરીને જલ્દી પ્રગટના કરતા કરતા આ થાક લાગ્યો છે. પેલા તો જલ્દી ખપાવો છે, લક્ષ્ય શું છે, થાક તો પછી લાગે છે. પેલા વસ્તુને પૂરેપૂરી વાંચો અને વાંચીને વિચારો. એટલે તમે તો અત્યારે વાંચનમાં જ છો તો પછી જરાય ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. આ વાક્ય અહીંયાથી શરૂ થાય છે. શું? ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો, જલ્દીમાં જલ્દી હવે તો સ્વરૂપને, આ સ્વરૂપ રૂચિ શુદ્ધ તત્વની થઈ છે ત્યારે પાંચ સમવાયમાં શું છે શું નહીં એની ચિંતા કરતો નથી જીવ. ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત. આ સહરાનું રણ એ અવરોધ. આનંદ ગંજીએ કીધું ને, ગમે તે પૂર્વકર્મ, કાળ લબ્ધિ, ભવિતવ્યતા, જે ગણવું એ ગણો, પણ આનંદ ગંજીએ કહ્યું ને કે માર્ગ પ્રભુ તારા માર્ગની અંદર આવી અમારી પાસે છતાં અડચણો કેટલી છે, કેટલા અવરોધ છે, કેટલા અંતરાય છે. માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્ય કરીને અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રગટના કરતા કરતા પગે નિકાચિત થાક ઉદયમાન ગ્રહણ કર્યું. પેલા તો શું કર્યું, માથે ઘણો બોજો હતો એટલે તેમ જલ્દી વેદી લેવાય પ્રયત્ન શું કર્યો, જેટલો બને એટલા કર્મને વેદવા. આ કાળ લબ્ધિ પકાવવા માટે પુરુષાર્થની ઉગ્રતા થઈ કે શિથિલતા થઈ? ઉગ્રતા થઈ. કોઈ દિવસ કાળ લબ્ધિના આધાર ઉપર આપણે એમ કહીએ કે તો પુરુષાર્થ મંદ થઈ ગયો ન થાય. સમજણ ન હોય તો પછી વાત જુદી છે. પણ એટલે કે છે કે તે આત્મવીર્ય કરીને મારા આત્મિક પુરુષાર્થ, આત્મવીર્ય એટલે આત્મિક પુરુષાર્થ, જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રગટના કરતા. અમે શું કર્યું કે જેમ જલ્દી આ કર્મો વેદાય એમ બળવાનપણે વેદવા, અવિષમ ભાવે વેદવા, અધીનપણે વેદવા, કર્મો વેદી લેવા. કેમ કે એ કદાચ એક ત્વરાથી જવું છે એમાં વચમાં બાધારૂપ થતા હોય તો પૂર્વકર્મ કદાચ આડા આવતા હોય. માટે પહેલું કામ શું કર્યું તો કે કર્મોને વેદવાનું શરૂ કર્યું. પણ એ કરતા પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. નિકાચિત એટલે જેનો ઉપાય હતો, આયુષ્ય પૂરું થયું. આત્મવીર્ય ઉગ્ર અલ્પકાળમાં વેદી લેવાય એવું બધું કરીએ પણ આયુ ન હોય તો પછી ત્યાં આપણને એ નડે. તો અહીંયા એ જ રીતે સમજ લેવાની કે કોઈ પણ પ્રકારનો જીવને જો પાંચ સમવાયની સાચી સમજણ આવે, સાચી સમજણ આવે તો પુરુષાર્થ ઉગ્ર બને, શિથિલ ન બને. જેનો પુરુષાર્થ શિથિલ બને, આળસુ થાય, પ્રમાદી થાય, સમજી લેવું કે એને સાચા સમજણનો અભાવ છે. આત્માના ઉત્કર્ષમાં નથી સ્વરૂપની રુચિ અને નથી કઈ સાચો ખ્યાલ. અને એ જો વિચાર કરે કે હવે તો મને જેદી જ્ઞાની પુરુષ આવશે તેદી મારો મોક્ષ થશે, કરાવશે ના, એ કરાવશે. હવે હે ભગવાન મેં હોપી દીધું તારે કરાય ઉકાર, હું રોજ રોજ નવા નવા ધંધા શરૂ કરું છું, ભગવાન આવશે સમેટવા બધું. આ પુરુષાર્થની પ્રમાદમાં જીવ સરી પડે છે. આ પુરુષાર્થ મંદ થાય છે, અહીંયા નથી, ન તો ઉગ્ર થાય. આત્મવીર્ય કરીને જેમ અલ્પકાળમાં વેદી લેવાય એવો પ્રયત્ન કરવાથી પુરુષાર્થ ઉગ્રતા વિના એવો પ્રયત્ન થઈ ન શકે. આગળ ગાથા 86.
ભેદ વિજ્ઞાનની ભાવના. આ આત્મા ગોરો નથી, કાળો નથી, આત્મા લાલ નથી, આત્મા સૂક્ષ્મ નથી, સ્થૂલ નથી, એમ સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાન વડે જાણે છે. કૃષ્ણ ગૌરાદી ધર્મ વ્યવહાર નહીંથી શરીરને આત્માના કહેવાય છે, શરીરને કારણે આત્માના કહેવાય છે. તે કર્મજનિત ભાવો શુદ્ધાત્માથી જુદા છે, તેથી તે ત્યાજ્ય ભાવોને જ્ઞાની આત્માના માનતા નથી, એટલે શ્રદ્ધતા નથી. સ્વ પર ભેદને લીધે બંનેને ભિન્ન ભિન્ન માને છે. આ આત્માનું સ્વરૂપ જે છે એ ગોરો નથી, કાળો નથી, લાલ નથી, સૂક્ષ્મ નથી, સ્થૂળ નથી, એમ સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાન વડે જાણે છે. એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવ છે એને તો જ્ઞાન છે કે ભાઈ આત્મા છે એ અરૂપી છે, એટલે એને આવા કોઈ ગુણો હોઈ શકે નહીં, ગોરો કાળો લાલ કે એવું કેવું સ્થૂળ કે શુદ્ર હોઈ શકે નહીં. કૃષ્ણ ગૌરાદી ધર્મ વ્યવહાર નહીંથી શરીરને આત્માના કહેવાય છે, એ નથી સમજાતો. તે કર્મજનિત ભાવો શુદ્ધાત્માથી જુદા છે, એટલે કે કર્મ શુદ્ધાત્માથી જુદા છે, તેથી તે ભાવોને, તેથી તે ત્યાજ્ય ભાવોને કે જે તાજવાલાયક છે એવા ભાવોને જ્ઞાની આત્માના માનતા નથી, આત્માના એવા ભાવ નથી, એટલે એને એનામાં શ્રદ્ધા રાખતા નથી. સ્વ પર ભેદને લીધે, સ્વ અને પરના ભેદને લીધે જે જાણે છે સ્વ પર અને પરના ભેદને, એને લીધે બંનેને ભિન્ન ભિન્ન માને છે.
87મી ગાથા 87 અને 88 બધાએ આપણને ભેદ જ્ઞાનનો વિષય લીધો. લે કેમ એટલે મૌન છે આજે? તો વાંચ.
આત્મા બ્રાહ્મણ વૈશ્યના નહીં, ક્ષત્રિય નહીં, શેષ પુરુષ નપુસંગ સ્ત્રી નહીં, જાણે જ્ઞાની અશેષ. આત્મા બ્રાહ્મણ નથી, વાણિયો નથી, ક્ષત્રિય નથી, તથા શેષ શુદ્ર પણ નથી. આત્મા પુરુષ નથી, સ્ત્રી નથી, નપુસંક નથી. જ્ઞાની તો સર્વ વસ્તુને જાણે છે. બ્રાહ્મણ આદિ વર્ણ તથા પુલિંગ આદિ લિંગ જીવના સંબંધમાં હોવાથી વ્યવહાર નહીંથી અપેક્ષાએ જીવના કહેવાય છે. શુદ્ધ નિશ્ચય નહીંથી અપેક્ષાએ ઉપરોક્ત સર્વ ભાવો આત્માથી ભિન્ન છે તથા ત્યાગવા યોગ્ય છે. વિતરાગ નિર્વિકલ્પ સમાધિથી રહિત એવો અજ્ઞાની કર્મજનિત પર્યાયોમાં આત્મબુદ્ધિ કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવને તો આત્મામાં જ આત્મબુદ્ધિ હોય છે.
તે વાંચ્યું ઘણું થયું. બાજુમાં 88.
આત્મા શ્વેતાંબર નહીં, વળી દિગંબર બોધ નહીં, એક પણ લિંગ તે જાણે યોગી પ્રબોધ. આત્મા વંદક એટલે, આત્મા વંદક એટલે બોધ આચાર્ય નથી, દિગંબર નથી, શ્વેતાંબર નથી. આત્મા કોઈ પણ લિંગને ધારણ કરનાર નથી, અર્થાત એકદંડી, ત્રિદંડી, હંસ, પરમહંસ, જટાધારી, સંન્યાસી આદિ અનેક જે લિંગ છે તે લિંગોથી આત્મા પર છે. તે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે અને યોગીઓ તેને જાણે છે. જોકે આત્મા વ્યવહાર નહીંથી અનેક પ્રકારના વેશવાળો કહેવાય છે, તો પણ શુદ્ધ નિશ્ચય નહીંથી કોઈ પણ વેશ જીવનો નથી. બધા લિંગો દેહાશ્રિત છે. જ્યારે દેહ જ આત્માને નથી, તો દેહથી સંબંધ રાખનાર વેશ તથા લિંગ તો આત્માના ક્યાંથી હોઈ શકે? અને વિતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ ભાવલિંગ શુદ્ધ આત્માનું સાધક છે માટે વ્યવહારથી જીવનું સ્વરૂપ મનાય છે, તો પણ પરમ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચય નહીંથી ભાવલિંગ પણ જીવનું નથી, કારણ કે ભાવલિંગ સાધનરૂપ છે અને શુદ્ધ સહજાત્મા રૂપ જ સાધ્ય છે. એટલે આમાં આત્મા એકદમ શુદ્ધ નિશ્ચય નહીંથી છે, પણ જે આ બધા એના લિંગને એ બધું ગણાય છે એ દેહના આધારિત છે. એટલે એ દેહના ધર્મ હોવાથી એ દેહ આધારિત છે, આત્મા તો શુદ્ધ અને આરોપિત છે.
ગાથા 86, 87 અને 88 ભેદ જ્ઞાનની છે. એ ભેદ જ્ઞાન શેના વચ્ચે? ભેદ દેહ અને આત્માનો, શરીર અને આત્માનો, આ ભેદ કરવાનો છે. એ ભેદ સંબંધી ત્રણ ગાથા કીધી છે. પહેલી ગાથાની અંદર ભેદ કયો લીધો છે? વર્ણનો. તો વર્ણ એ કેને આશ્રિત છે? દેહને આશ્રિત. વર્ણ દેહને આશ્રિત છે, શરીરને આશ્રિત છે, આત્માને કોઈ વર્ણ નથી. આત્મા વર્ણાતીત છે, પણ એ શરીર છે એ કર્મજન્ય છે, એની નામ પ્રકૃતિ છે. એના અનેક ભેદ પ્રભેદ ઘણું છે, કઈ પ્રકૃતિ એમાં કેટલા રૂપ પ્રકારનું ગણવું હોય તો એ બધા રૂપ, આત્માને રૂપ કુરૂપ એ એની પ્રકૃતિ છે, શુભની અને અશુભની. શુભ હોય તો રૂપ અને અશુભ હોય તો કુરૂપ. એ નામ પ્રકૃતિ પ્રમાણે જીવનું શરીરને આવું રૂપ મળે, શરીરને આકાર મળે, શરીરને વર્ણ મળે, શરીરને સંસ્થાન મળે, આ બધા કર્મગ્રંથના સૂક્ષ્મ પ્રકૃતિ ભેદ છે. એમાં આપણે અત્યારે એ વિષય આપણો નથી, અને એ થોડો કર્માનુયોગનો છે, ગણિતાનુયોગ આપણે છોડી દઈએ. પણ એ જે ભેદ વર્ણ છે એ શેના ઉપર છે? તો કે દેહના. તો જો સ્વ પરનો ભેદ કરે તો આ આત્મા ગોરો, કાળો, લાલ, લીલો આ કંઈ નથી, એ સ્થૂળ નથી કે એ સૂક્ષ્મ નથી. પાતળો, શરીર પાતળું હોવું, બરોબર વ્યવસ્થિત હોવું, આ બધા વસ્તુના ભેદ શેના છે? કર્મના ભેદ છે. કર્મની પ્રકૃતિના ભેદને કારણે શરીર રોગી હોવું, નિરોગી હોવું, શરીર સુરૂપ હોવું, કુરૂપ હોવું, સુડોળ હોવું, બેડોળ હોવું, અનેક પ્રકારના ભેદ છે. જેની સાથે આ જીવની એટલી બધી આત્મીયતા છે, શરીર સાથે કેટલી બધી આત્મીયતા છે ભાઈ, એ તો બધી પ્રકૃતિ છે. અને પ્રકૃતિ જે પ્રકારની હશે તે પ્રકારે એની રચના થઈ છે. કર્મ છે એ રચના છે પૂતગલની, શરીર પણ પૂતગલની રચના છે, તો એની અંદરનો રંગ એ પણ પૂતગલની રચના છે. શરીર પૂતગલની રચના, તો એની અંદર રહેલું રૂપ એ પણ પૂતગલની રચના છે, શરીરનું સંસ્થાન એ પણ પૂતગલની રચના છે, એની અંદર એનું નિરોગીપણું, રોગીપણું એ પણ પૂતગલની રચના છે. તો કે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ છે એની પાસે આ જ્ઞાન છે, ભેદ જ્ઞાન છે, કે આત્મા છે એને કોઈ પણ પ્રકારનો કર્મથી રહિત મારું સ્વરૂપ આગળ આવી ગયું, કે કેવળ હું જ્ઞાનમય છું, આઠે આઠ કર્મની પ્રકૃતિથી રહિત મારું સ્વરૂપ છે, અને તમામ પ્રકારના દોષથી રહિત મારું સ્વરૂપ છે. તો ક્યાંય દોષ દેખાય એને આત્મા સાથે જોડવાની જરૂર નથી, પણ એ કોઈને કોઈ પ્રકારના કર્મને કારણે છે. કોઈની પ્રકૃતિ તામસી હોય, કોઈની લોભી હોય, કોઈની માની હોય, કોઈની કસાઈ હોય, કોઈની વિષયી હોય, આ બધી પ્રકૃતિ એની કર્મજન્ય છે. આત્મા કામી નથી, આત્મા ક્રોધી નથી, આત્મા લોભી નથી, આત્મા માની નથી. જેને શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન છે કે આઠેય કર્મથી હું રહિત છું, મારું શુદ્ધ સ્વરૂપ આઠેય કર્મથી રહિત છે, મારું સ્વરૂપ કેવળ જ્ઞાનમય છે, મારું સ્વરૂપ તમામ દોષથી રહિત એવો શુદ્ધ હું આત્મા છું, મારું શુદ્ધાત્મ સ્વરૂપ છે, તો એને આ ભેદ જ્ઞાન હોવાને કારણે ઉપરી ભેદ છે એમાં એ ક્યાંય રોકાતો, અસ્તાવક્ર એ જ્યારે ગયા ત્યારે શું થયું કહો. જેના આઠે અંગ વાંકા છે એ અમને શું જ્ઞાન આપશે એમ પંડિતોએ એની ટીકા કરીને હસ્યા બધા. તો અષ્ટાવક્રે શું કહ્યું, આ સભા તો ચમારોની છે, વિદ્વાનોની છે નહીં, એની નજર સેના ઉપર છે, મારા અંગ ઉપર છે, એ હું નથી, એને મારા જ્ઞાન સ્વરૂપ ઉપર એની દ્રષ્ટિ જ નથી, આને હું શું સમજાવું, આ ચમારોની સભામાં મારે કંઈ બોલવાનું લક્ષ્ય શું છે, બાહ્ય લક્ષ્ય. જ્ઞાનીને ઓળખવા હોય તો જ્ઞાનીની દશા ઉપર લક્ષ જવું જોઈએ, બહારના વૈભવ ઉપર જાય તો. અને આ બને છે જીવને, જીવને વૈભવ જ ગમે છે, જેમ રાજા ગમે છે, પ્રાઇમ મિનિસ્ટર ગમે છે, પ્રેસિડેન્ટ ગમે છે, એમ જ એને એનો ગુરુ ગમે છે, કે આવો જ હોવો જોઈએ. બીજું આવતું ફરતું જેની પાસે કોઈ રામપાત્ર નથી, જેની પાસે કોઈ કઈ નથી, કોઈ વૈભવ નથી, આવો ગુરુ કે આપણું શું કલ્યાણ કરશે, બોલો છે ને બરાબર. આપણને જેવો તેવો નેતા ગમતો, ટોળું હોવું જોઈએ, આમ એને બોડીગાર્ડ હોવા જોઈએ, કમાન્ડો હોવા જોઈએ, તો કઈક લાગે, કઈક વેશભૂષા વૈભવ આ ચારે બાજુ જેમ આપણને એ રીતે જોઈએ છે જગતના વ્યવહારમાં, જેમ આપણને રાજા જોઈએ છે, અમલદાર જોઈએ છે, પ્રમુખ જોઈએ છે, એવો અધ્યાત્મની અંદર પણ આપણો લક્ષ બાહ્ય ઉપર જ છે. પણ આ બધો જ જે વૈભવ છે એ કર્મજનિત છે, એ પુણ્ય પાપનો વૈભવ છે, જ્ઞાનનો નથી, જ્ઞાનનો વૈભવ નથી. શ્રેણીકનો વૈભવ વધારે કે અનાથી મુનિનો વધારે? હે, હા, અનાથી મુનિ પાસે શું હતું? અને શ્રેણીક તો આવ્યો તો આખો ચડે ઘોડા દરબાર હાથી બધું લઈને આવ્યો હતો. કોઈ મહાત્મા પ્રત્યે જ્યારે દ્રષ્ટિ થાય કે કોઈ જ્ઞાની મહાત્મા છે ત્યારે આપણી દ્રષ્ટિમાં એનો વૈભવ છે કે એની દશા છે, આ એની દશા મારું કલ્યાણ કરશે. અને એ મારી દ્રષ્ટિ હશે તો, એની દશા હોય ને મારી દ્રષ્ટિ ન હોય તો. માનો કે એની દ્રષ્ટિ એની દશા ઘણી ઊંચી છે પણ મારી દ્રષ્ટિ નથી તો. તો તીર્થંકરને જોઈને કેટલા ભાગી ગયા છે, ઓળખાશે નહીં. દશા ગમે તેવી સામી વ્યક્તિની હોય, દ્રષ્ટિ મારી જોઈએ. મારી મુમુક્ષુ દ્રષ્ટિ વિના ક્યારેય કોઈ સંત પુરુષ એની દશા મને ઓળખાશે નહીં. મુમુક્ષુના નેત્રો પહેલી ભૂમિકા મારી જોશે. મારી પાસે શુદ્ધ દ્રષ્ટિ નથી, મારી પાસે આ સ્વ પરનો ભેદનું જ્ઞાન નથી. સમ્યક દ્રષ્ટિના લક્ષણ કીધા છે કે આ સમ્યક દ્રષ્ટિ મારી પાસે નથી અને હું જ્ઞાની ગોતવા નીકળું છું, હું ગુરુ ગોતવા નીકળું છું. અને પછી હું નક્કી કરું છું કે અહીંયા જાઉં, જુઓ 10,000 માણા ભેગું થયું હતું, ભાઈ અહીંયા 1,00,000 ભેગું થાય, શું કરવું છે? કહ્યું અબ્રાહિમ લિંકન ભેગા થયા, સાહેબ તમને જોવા માટે એરપોર્ટથી ચારે બાજુ લાઈન લાગે છે, લોકો કતારબંધ ઉભા રહી ગયા છે તમારા નિવાસસ્થાન સુધી, કેટલું બધું ટોળું ભેગું થયું છે. એ કે જો એમ નક્કી કરવામાં આવે કે કાલે મને જાહેરમાં ફાંસીને માચડે ચડાવવાનો છે તો આથી વધારે ટોળું ભેગું થાય. તો ટોળું ભેગું થાય એ કોઈ અમારી માનતાનું લક્ષણ. કેટલીક વાર આપણે આપણી યોગ્યતા ભૂલી અને બહારના પ્રભાવની અંદર ખેંચાઈ જઈએ છીએ અને પછી કહીએ કે કાંઈ અમને તો મળ્યું નહીં, અમે તો આમ ને અમે આમ જ રહીએ, તારું ઠેકાણું નથી, એને જગતનો નાથ શું કરવાનો હતો. આ કે છે એને બરોબર સમ્યક દ્રષ્ટિ સ્વ પર ભેદને લીધે બંનેને ભિન્ન ભિન્ન માને છે. ગમે તેવું તીર્થંકરનું રૂપ છે તો પણ દિગંબર મુનિ એ ભગવાનના રૂપમાં મોહિત નથી. ગમે તેવો સમવસણનો વૈભવ છે તો પણ એ મુનિ વિતરાગનો સાધુ એ ભગવાનના સમવસણના વૈભવમાં મોહિત. એક ચામર ઓછું હોય તો કઈ લૂંટાઈ જવાનું છે? એક છત્તર તૂટી ગયું તો? એ કે છે, ના પ્રભુ ના, તું આ નહીં. આ બધાની વચ્ચે રહેલી તારી સર્વજ્ઞતા, તારી વિતરાગતા, તારી નિર્લેપતા, તારી નિસ્પૃહતા, તારું તું નિરંજન છો, રંજિત ભાવ તને થતો નથી. રંજિત ભાવ થતો આવો તું નાથ છો, નિરંજન. રંજિત ભાવથી જ બધા કર્મો બંધાય, ઉદય અને પછી પોતાના. તું આ તારું સ્વરૂપ છે, નિરંજન છો. સાધુને એ લક્ષ્ય છે. એમ સમ્યક દ્રષ્ટિ જીવને સ્વ પરનો ભેદ છે એટલે આ નહીં. પછી 87માં કે છે, ઈ વર્ણથી બળીને કયો માને છે? હવે જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ. તેમાં એ બ્રાહ્મણ છે, વાણિયો છે, ક્ષત્રિય છે, શુદ્ર છે, પુરુષ છે, સ્ત્રી છે, નપુંસક છે. આ કે છે, ના ના ના, જ્ઞાની તો એને અશેષ જાણે છે. આ બધાથી જે પર છે તે નથી વાણિયો, નથી બ્રાહ્મણ, નથી નપુંસક, નથી પુરુષ, નથી સ્ત્રી. પ્રશ્ન ઘણી વાર આવે છે, વિશેષ વિચારણા ન હોય તો જીવ ગોથા ખાધા કરે. મલિનાથ ભગવાનની સ્ત્રી પર્યાય હતી એમ શાસ્ત્રમાં એનું ચરિત્ર આવે. પણ તીર્થંકર પર્યાયની શું? તીર્થંકરમાં કઈ પર્યાય? એને શુદ્ધ આત્મા રૂપે જયારે હું મલિનાથને જોઉં તો એમાં ક્યાં પછી રહ્યા એક ભેદ? તો એ ભેદ ક્યાં સુધી છે? જ્યાં સુધી એનું શરીર અને એનું કર્મ છે એની સાથે. એ નિરુપાધિક થયા પછી હવે ભગવાનને કયું લિંગ? ના, ભગવાન તો ક્ષત્રિય જોવા જોઈએ. જોયું નહીં, આપણા બધા ભગવાન ક્ષત્રિય હતા, આપણા બધા ભગવાન પુરુષ હતા. આ ભેદ અજ્ઞાન અવસ્થાના છે કે જ્ઞાન અવસ્થાના છે? અને એના આધાર ઉપર પછી ચર્ચાની ચર્ચા આયેલા જ કરે. અરે ભાઈ, તમે એની પૂર્વ પર્યાય લેશો તો ભગવાન નરકમાં હતા એનું શું? ભગવાને આવું કોકના કાનમાં શિશુ રેડાયું એનું શું? એ તમારો આદર્શ છે? તમે કયો છો એ તો એની કર્મજન્ય પર્યાય હતી, ઈ એની કસાઈ જનિત અવસ્થા હતી. એ ભગવાનના ક્રોધને અમે નમસ્કાર કરતા નથી, પણ એને બાંધેલું કર્મ એને જે સંભાવે વૈદુ જ્યારે કાનમાં ખીલા ઠોકાણા, અમને ભગવાનની ઈ અવસ્થા માન્ય છે. શિશુ રેડાવાની નહીં, પણ શિશુ રેડાવાના કારણે પોતે બાંધેલું કર્મ એ જે ભોગવવાનું આવ્યું ત્યારે એણે કાનમાં ખીલા ઠોકનાર પ્રત્યે લેશ માત્ર પણ દ્વેષ ભાવ ન કર્યો, દુર્ભાવ ન કર્યો, અભાવ ન કર્યો. એને સંગમ પ્રત્યે કોઈ ભાવ ન આવ્યો, કરુણાનો ભાવ આવ્યો. એને ગોવાળ પ્રત્યે કોઈ ભાવ ન આવ્યો, કરુણાનો ભાવ આવ્યો. અમને ભગવાનનું આ સ્વરૂપ માન્ય છે. એમ અમારી સ્ત્રી હતા કે પુરુષ હતા કેવી વાત કરસ? આત્માની અંદર એ જ્યારે પૂર્ણ શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે જો મારા તીર્થંકર, તો પછી હવે સ્ત્રી હતા કે પુરુષ હતા એ ચર્ચા મારા માટે અત્યારે સમ્યક દ્રષ્ટિ માટે શું એ ચર્ચા સાવ નકામી છે. અને એના ઉપર ચર્ચા આપે, તર્ક આપે, આમ કરે, તેમ કરે, જે કરવું છે, અને એમાં એમાં સમય પસાર કરે, બબે કલાક સુધી આની ચર્ચા હાલતી હોય, ભાઈ શું કામ છે? બિન પ્રયોજનભૂત કાંઈ નથી. તું વસ્તુ આગળ જરાક આગળ તો ચાલ કે શુદ્ધાત્મા છે તો હવે એને લિંગ સાથે ક્યાં જોડશ તું? એને ક્ષત્રિય સાથે ક્યાં જોડશ? અને પછી શું કે આ વાણિયાથી ધર્મ થાય જ નહીં. સાવ સંજય, ભગવાન ક્ષત્રિય હતા એ બરોબર છે, પણ ભગવાનના શ્રાવક વાણિયા હતા કે નહીં? પુણ્યો શ્રાવક વાણિયોનો તો શું ક્ષત્રિય હતો? વાણિયો કામદેવ શ્રાવક બધા હતા, અરે તું આ વર્ણભેદમાં ક્યાં ચડી ગયો? આ શાસ્ત્ર વાંચે ને એમાં તો ગોયું તું આ જેણે જોયું. આપણા 24 તીર્થંકર ક્ષત્રિય હતા, એટલે પછી કોઈક પાછા રજપૂતને બોલાવે, રજપૂત કહે અમારો ધર્મ તમે લઈ લીધો, પણ રાખને તું તારી પાસે, અમારે લઈને શું કરવું? પછી ચર્ચા કર્યા કરે, વાણીએ હાચવું નહીં, વાણી આમ કર નાખે આ કર. ભાઈ આ બધી જ ચર્ચા અજ્ઞાની અવસ્થાની છે કે જ્ઞાન અવસ્થાની છે? સંકિતી જીવની છે કે મિથ્યા દ્રષ્ટિ જીવની છે? કેમ કે મિથ્યા દ્રષ્ટિની છે ને આમાં જ મહત્વ દેખાય છે. સંકિતીના ભેદ જ્ઞાન છે. સંકિતી કહે છે આત્માની અપેક્ષાએ આ એકેય વાત હવે ટકતી હતી, પણ એ ભગવાનની અજ્ઞાન અવસ્થાની હતી, અશુદ્ધ અવસ્થાની હતી. હશે જે હોય તે, અમારે ક્યાં એનું કામ છે? હે બસ, અમે કઈ અવસ્થાની ઉપાસના કરીએ છીએ? વિતરાગી અવસ્થા, ભગવાનના શુદ્ધ સ્વરૂપની, ભગવાનના નિરંજન સ્વરૂપની અમારે તો આ ઉપાસના છે. અમારે ભગવાનને કોઈ, અમે તો કહીએ છીએ કે આ અવસ્થા વાળો પણ જો ભગવાન થતો હોય, અરે તું તો તારામાં તાકાત છે કોઈના કાનમાં શિશુ રેડવાની, તાકાત છે કોઈ સિંહના બે ફાડિયા કરી નાખવાની, આટલો હિંસક ભાવ, આટલો ક્રોધ મહાવીરના વિષ્મ ભાવમાં કેસરી સિંહને ફાડી નાખો જડબુ પકડીને, અને તું તો મચ્છરથી ભાગસ તો પછી. પણ આ બધી વાતો મિથ્યા દ્રષ્ટિ હોય એમાં વધારે મહત્વ હોય, સમ્યક દ્રષ્ટિ હોય એને આવી વાતોમાં કોઈ મહત્વ હોય રસ રુચિ નહીં. એ જાણી લે, જાણીને એને ઉલટાનો પ્રમોદ ભાવ થાય કે ઓહો આ કક્ષાનો આત્મા પણ શુદ્ધ આત્મ સ્વરૂપને પામી શકે છે ને, આ દશામાં રહેલો જીવ આટલો નિકૃષ્ટ અજ્ઞાની અને ક્રૂર નિધ્વંસ પરિણામ વાળો જીવ એ પણ આવી શુદ્ધ દશાને, પરમાત્મા દશાને પામી શકે છે ને, બસ તો આ મારો આદર્શ છે, આ મારી સંકિત દ્રષ્ટિ છે. આ પુરુષાર્થને મંદ કરે, એટલે પછી કે આમ છે તો ભગવાનને આમ થયું તો આપણે શું એમ કરીને બેસી જાય, તો તે ભગવાનનું ઓળખાણ શું કર્યું? ભાઈ એ તો ક્ષત્રિય હતા એટલે થાય, આપણાથી ન થાય. વાત પૂરી થઈ ને, તો રાજીનામું દઈ દે ને જૈન તરીકે. એ જ વિવેક કે શું છોડવા યોગ્ય છે તે છોડવું, મેળવવા યોગ્ય છે મેળવવું, અને જાણવા યોગ્ય છે તે જાણવું, અને છેલ્લે તું જાણવા યોગ્ય જ છો, મોક્ષ પણ મેળવવાનો નથી. સહજ સ્થિતિ છે, મોક્ષ છે એ આત્માની. તો શું મેળવીશ તું? મેળવું એનો મતલબ એ કે કાંઈ નહોતું ને બહારથી લીધું, આત્મા મોક્ષ સ્વરૂપ જ છે, તું છો મોક્ષ સ્વરૂપ, તો મારે શું મેળવવાનું? હું મોક્ષ સ્વરૂપ હોય તો મારે શું મેળવવાનું? સમજણ મેળવવાની. અહીંયા એ સરસ વાત મૂકી છે 87 અને 88 ની અંદર, જુદા જુદા પ્રકારના જે મત છે, એટલે 86 ની ગાથાનું સૂત્ર સરસ આપ્યું છે સમજણમાં, કે કર્મજનિત પર્યાયોમાં આત્મબુદ્ધિ કરે છે. કર્મજનિત પર્યાયો, મહાવીર ક્ષત્રિય હતા એની કર્મજનિત પર્યાય છે, આત્મજનિત પર્યાય નથી. મલિનાથ સ્ત્રી હતા એની કર્મજનિત પર્યાય છે, આત્મજનિત નથી. ક્યાંય એ કર્મજનિત પર્યાયોની અંદર આત્મબુદ્ધિ કરવી નહીં. આ સમ્યક દ્રષ્ટિ જીવનું, આ ભેદ જ્ઞાન, સ્વ પરનું જ્ઞાન, પૂદગલ અને ચેતનનું જ્ઞાન. ચેતનની પર્યાય એ ચેતન જ છે, જેટલી અચેતન છે એનું કારણ એના જ્ઞાનમાં રહેલી અશુદ્ધિ છે. જેવી શુદ્ધિ થશે એવી એ અચેતન પર્યાય ચેતનમાં પરિણમશે. તો જીવ સમયે સમયે અત્યારે અશુદ્ધ છે, અશુદ્ધાત્મા છે, પણ જેમ જેમ જ્ઞાન સ્વરૂપ એનું પ્રગટ થતું જશે તેમ તેમ એની અશુદ્ધ પર્યાય શુદ્ધ થતી જશે, અને પૂર્ણ શુદ્ધમાં જેવો છે દ્રવ્ય જેવું છે શુદ્ધ એવી જ એની પર્યાય છે આ સિદ્ધ અવસ્થા. સિદ્ધને પર્યાય ન હોય, હોય, અને સંસારીને પણ પર્યાય હોય, ફેર શું? શુદ્ધ દ્રવ્યની અશુદ્ધ પર્યાય તે સંસારી, અને શુદ્ધ દ્રવ્યની શુદ્ધ પર્યાય તે સિદ્ધ. રેખાબેન ખ્યાલ આવ્યો? કહો, સમજાવો. પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયયુક્ત છે, પછી પરિભ્રમણની અવસ્થામાં હોય કે સિલસિલાની અવસ્થામાં હોય. તો શું ફેર થયો? તો કે મારી અત્યારની જે પર્યાય છે તે અશુદ્ધ છે. આ પર્યાય સમાપ્ત થવાની નથી. પાછી પર્યાય સમાપ્ત થવાની નથી. હા, કરીએ છીએ. હજી અશુદ્ધિ છે ને, ક્યારેક અશુદ્ધ વધારે થાય છે. શુદ્ધ નથી થતી ને, અશુદ્ધ પણ વધારે થાય છે. હોય એના કરતા બહુ ઝાઝું મિથ્યાત્વ ભેગું થાય તો પર્યાય શુદ્ધ થાય કે અશુદ્ધ થાય? સમ્યક દ્રષ્ટિ પણ મંદ પડે તો પર્યાય શુદ્ધ થાય કે અશુદ્ધ થાય? પર્યાય છે એ દ્રવ્યનો સ્વભાવ છે. જીવ દ્રવ્ય, પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયયુક્ત છે. સમયે સમયે પર્યાય પલટતી જાય છે, અને આ પરિભ્રમણ છે એનું પર્યાય સ્વરૂપ છે. અત્યારે મારું સ્વરૂપ છે આત્માનું, પણ આ શરીર સાથેનું છે, આ યોની સાથેનું છે, આ વર્ણ સાથેનું છે, આ રૂપ સાથેનું છે, આ સંપ્રદાય સાથેનું છે. આ બધું પર્યાયિક સ્વરૂપ છે, પણ બધી પર્યાય અશુદ્ધ. અને મારે સિદ્ધ થવું છે, આ બધું મટી જશે, પર્યાય મારી મટવાની નથી, પણ એ પર્યાયની અશુદ્ધિ મટી જશે. કર્મરહિત પર્યાય એ આત્માના શુદ્ધ ચેતનની, કેવળ જ્ઞાનની પર્યાય હશે, કેવળ દર્શનની પર્યાય હશે. તો વિતરાગ પરમાત્મા કેવળ જ્ઞાન અને કેવળ દર્શન સ્વરૂપ, કેવળ ઉપયોગમય છે, એ સર્વજ્ઞ છે. એનો ઉપયોગ લોકવ્યાપી હોવા છતાં એમાં કોઈ અશુદ્ધિ નથી, રાગ દ્વેષની અશુદ્ધિ નથી, વિભાવ ભાવની અશુદ્ધિ નથી, વિકારની અશુદ્ધિ નથી. તો પર્યાયની શુદ્ધિ કરવી, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, કે તું જેટલું તારા દ્રવ્યમાં શુદ્ધિ આવશે એટલી તારું પર્યાય શુદ્ધ કરતો જા. તો ત્રીજામાં અટકે ને અનંત રીએ, દ્રવ્ય કાયમ રીએ અને પર્યાય પલટાતી રીએ. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ આ સત્યનું સ્વરૂપ. ઉત્પાદ વ્યય પોતે દ્રવ્ય તરીકે, અનંત પર્યાય જતા દ્રવ્ય ખતમ થતું નથી. પર્યાય અનંતી થાય, અનંત કાળ સુધી થાય, દ્રવ્ય ખતમ થતું નથી. એને સત કહેવાય, કે જે ત્રિકાળ સ્વરૂપ જેનું છે, જેનું હોવાપણું એ સદા સદૈવ શાશ્વત નિત્ય છે, એને કહેવાય સત. ત્રિકાળ, ધ્રુવ સત છે એ ઉત્પન્ન થતું નથી. ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ, જેની વિદ્યમાનતા છે તે સત. તો જીવ છે એ સત સ્વરૂપ છે. આ પણ એ જીવ દ્રવ્ય પર્યાયયુક્ત છે, એની પર્યાય બદલી શકે છે, પણ જ્યાં સુધી અશુદ્ધ છે ત્યાં સુધી એની પર્યાયમાં ગમે તેવા પલટા આવે છે. અજ્ઞાન છે ત્યાં સુધી એના પર્યાયની અંદર ચાર ગતિના પલટા આવે, 84 લાખ યોનિના પલટા આવે, અનેક પ્રકારના શરીરના વિવિધ પ્રકારના પલટા આવે, પરંતુ એ દ્રવ્ય શુદ્ધ થાય તો એની અંદર કોઈ અશુદ્ધ પર્યાય ઉત્પન્ન થઈ શકે નહીં. કારણ કે પર્યાયની ઉત્પત્તિ અશુદ્ધ થવાનું કારણ કર્મ, અને કર્મ ઉત્પન્ન થવાનું કારણ અજ્ઞાન. અજ્ઞાન જ ટળી ગયું છે તો હવે પર્યાય અનંત કાળ સુધી શુદ્ધ જ રહેશે. એટલે એક વાર સિદ્ધત્વ પામ્યા પછી એની કોઈ પરિભ્રમણ પર્યાય હોઈ શકતી નથી, એની કોઈ દેહ પર્યાય રહી શકતી નથી. એ પાછો આવીને ફરી આપણો મારો વાલો હાજર થશે એ ક્યાંય થાય નહીં. સાદી અનંત સમજણ એકવાર આવી જાય, ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાનમાં કહે છે કે આત્મા શ્વેતાંબર નથી, દિગંબર નથી, બૌદ્ધ નથી, એક પણ લિંગ એનું નથી. આ યોગી પ્રબુદ્ધ જે છે, જેને પૂર્ણ જ્ઞાન છે, પ્રબુદ્ધ એટલે પરિપક્વ જ્ઞાન જેનું છે. આપણું જ્ઞાન કેવું? ભળતું જ, અપરિપક્વ. કોકના વાતના પ્રભાવમાં તરત જ તણાઈ જાય, ખેંચાઈ જાય, અંજાઈ જાય. અને સંસારનો નિયમ છે અજાયણો, આંધળો અને અંજાયેલો, ત્રણેય હરખ. અજાયણો, આંધળો અને અંજાયેલો, ત્રણેય સરખા. પણ વધારે જોખમ અંજાયેલો. અજાયણો કોકને પૂછીને પૂછતા પૂછતા લંકાએ વયો જાય. આંધળો છે એ લાકડીના ટેકે અને બીજી ઇન્દ્રિયોના સહારે પોતાનું કામ કાઢી જાય. આ અંજાયેલો છે ને, કાંઈ દેખે નહીં એટલે એની ત્યારે એકે ઇન્દ્રિય કામ ન કરે. એક્સિડન્ટ ક્યારે થાય? આંધળા ઓછા મરે છે રોડ અકસ્માતમાં. એ કોઈ દી ન ભટકાય ગાડી અમે, આંધળો હતો ને ભટકાઈ ગયો ન મળે, દેખતા જ ભટકા. એક જાગતા અને બીજા અંજાયેલા. આપણે જાગતા રહીએ સારું, પણ અંજાયેલા જેવું તો કોઈ દી. અને આ અંજાયેલો ક્યાંથી? આ પર્યાયમાં અંજાઈ જાય. આત્માની પર્યાય નથી, એ પુણ્યની પર્યાય છે, કર્મની પર્યાય છે. દશા જુદી વાત છે. અને દશાને ઓળખવામાં તારી પાસે દ્રષ્ટિ નથી ત્યાં સુધી તું દશાને ઓળખી શકીશ નહીં. એની યોગ્યતા એ જ્ઞાની ઓળખાતા નથી, જ્ઞાની ઓળખનારાની યોગ્યતા એ ઓળખાય છે. માટે મારી યોગ્યતા, મારી પાત્રતા, મારી દ્રષ્ટિ એ મારે સમ કરવી પડશે. વિષમ છે. વિષમ એટલા માટે છે કે મને પુણ્યના પ્રભાવથી હું અંજાયેલો છું એટલે મારી દ્રષ્ટિ વિકૃત છે. મને એમ થાય છે કે કઈ મોટરમાં આવ્યા હતા, આગળ પાછળ કેટલી ગાડી હતી, મહત્વ વધી જાય છે ને. કમાન્ડો કેટલા હતા, ભવ્યતા કેટલી હતી. તો હું ત્યારે અંજાયેલો છું, આંધળો ભીત થઈ ગયો છું, પણ મારી દ્રષ્ટિ સંકિત હશે, સમ્યક દ્રષ્ટિ હશે, તો મારી દ્રષ્ટિ આ મિથ્યાત્વના પ્રભાવ ઉપર જશે નહીં, કર્મના પ્રભાવ ઉપર જશે નહીં. મારી દ્રષ્ટિ સીધું એનું આત્મ સ્વરૂપની શુદ્ધતા કેવી છે, એની દશા કેવી છે. લોકોત્તર છે, અલૌકિક છે. એની જે પર્યાય છે એ લોકોત્તર પર્યાય, ચેતન પર્યાય છે કે અચેતન પર્યાય છે. ખુશ થવું, ગમવું બધું એ અચેતન પર્યાય છે, કેમ કે રાગ જોડાયેલો છે. મને કોઈ પણ વસ્તુ તમે મને ફૂલની માળા પહેરાવો, મને ગમે, તો મારી પર્યાય શુદ્ધ છે કે અશુદ્ધ? સીધી વાત છે. ચેતન છે કે અચેતન? અચેતન પર્યાય છે. મને ગમે છે આ બધું. કોઈ મારી પૂજા કરે, કોઈ મારા પગ દાબે, કોઈ મારું માન કરે, કોઈ સત્કાર કરે, કોઈ બહુમાન કરે અને મને ગમ્યું, તો એ કહે છે એની પર્યાય છે, ચેતન પર્યાય નથી, અશુદ્ધ પર્યાય છે. દશા છે અલૌકિક. શબ્દ પ્રયોગ પડે મૂક્યું છે, અલૌકિક દશાને ઓળખો, લૌકિક નહીં. આ બધા લૌકિક ચેષ્ટાઓ છે. લૌકિક ચેષ્ટાથી જે પર છે એ જ્ઞાની છે, પર રહી શકે છે. આવું જ્ઞાનીનું અદ્ભુત માહાત્મ્ય છે, એનું અદ્ભુત સામર્થ્ય છે. તો અહીંયા કહે છે કે આ આત્મા શ્વેતાંબર નથી, બૌદ્ધ નથી, દિગંબર નથી, કોઈ લિંગી નથી, એકદંડી, ત્રિદંડી, હંસ, પરમહંસ, જટાધારી, સંન્યાસી, આવા અનેક પ્રકારના જે છે, આ બધા પદ પદવીઓ છે. બધી આ બધી પદ પદવી, મઠાધીશ છે, આશ્રમના અધિષ્ઠાતા છે, આ બધી પદવી છે. એ બધા વ્યવહારથી અનેક પ્રકારના વેશ છે. આ બધા વેશ, નામ, લિંગ, ચિહ્ન, એ બધા વ્યવહારથી છે. આત્માને કોઈ આવું લિંગ, ચિહ્ન, વ્યવહાર નથી. એટલે એ કોઈ આત્માને આત્માના હોઈ ન શકે, કેમકે આ બધાનો સંબંધ દેહથી છે. દેહ બદલાયો તો બધું ગયું. ચિન્ન એક ક્યાંય બીજી ગતિમાં જાય, ચિન્ન સાથે જાય, મૂકીને જ જાય, કેમકે દેહ સાથે સંબંધિત છે. ગયું દેહ, ગયો તો ચિન્ન ગયું, લિંગ પણ ગયું, બધું ગયું. તો અહીંયા એ વાત મૂકે છે. એટલે ખરેખર તો શુદ્ધ સહજાત્મ સ્વરૂપ જ સાધ્ય છે. આ સમ્યક દ્રષ્ટિનું ભેદ જ્ઞાનની ચાર ગાથાઓ આવી, કે સમ્યક દ્રષ્ટિ આ ભેદ જ્ઞાન એને પહેલાં આવે, અને એને ઉપાસનામાંથી કોની? શુદ્ધ આત્મ સ્વરૂપની. તો જ્યારે જ્યારે એ ગમે તે પર્યાયમાં હોય, મારે કેની ઉપાસના કરવી છે? એના શુદ્ધ આત્મ સ્વરૂપની ઉપાસના. અને જ્યારે એ દ્રષ્ટિ હોય ત્યારે નામ સાથે શું સંબંધ? મારે ઋષભદેવની કરવી છે કે પાર્શ્વનાથની કરવી છે? મારે એના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની કરવી છે, સહજાત્મ સ્વરૂપની કરવી છે. માટે નવકાર મંત્રની અંદર એ શુદ્ધ આત્મ સ્વરૂપની જે આત્મિક ચેષ્ટા છે એ બતાવી છે. કાં તો એ અરિયન છે, કે ચાર કર્મ એના ઘાતી ગયા છે, ચાર અઘાતી રહ્યા છે, કાં તો એ સિદ્ધ છે, આઠે કર્મથી મુક્ત છે, કઈ આચાર્ય છે, પંચાચારનું પાલન કરે છે અને માર્ગની અંદર પ્રતિદિન ઉત્તરોત્તર દિન પ્રતિદિન ઉપાસના કરે છે, કાં ઉપાધ્યાય છે, કે ભગવાનના કહેલા બોધના તત્વના રહસ્ય રોજ રોજ વિચારે છે, શોધે છે, ભણે છે, ભણાવે છે, કઈ સાધુ છે, જગતની સાથેનો નાતો છોડી સર્વસંગ પરિત્યાગ કરી સર્વ વિરતિપણું ધારણ કરીને જગતના કોઈ પદાર્થ પ્રત્યે મોહ નહીં, વિરતિ એટલે કોઈ પણ મોહ નહીં, એવી પ્રકારનો સમતાની સાધના કરે છે કે હું જગતની અંદર રહું પણ સમ બનીને રહું, કોઈના પ્રત્યે ક્યાંય જોડાવ નહીં. આની અંદર જે આત્મા હોય એ મારા માટે પંચ પરમેશ્વરી છે, ઉત્કૃષ્ટ આત્માઓ છે. મારે આવું થવું છે, પછી આ મહારાજનું થવું છે, આ ગુરુનું થવું છે, આનું થવું છે, તેનું થવું છે, એ સાધુ છે એનું થવું છે, એ આચાર્ય છે તેનું થવું, એ અરિયન છે મારી ઉપાસના. નવકાર મંત્ર જેવો મંત્ર જગતની અંદર ક્યાંય જોટો નથી અને ગોઈતો જડે એમ, કે જ્યાં માત્ર શુદ્ધ તત્વની જ ઉપાસના, આત્માના શુદ્ધ તત્વ આ પાંચ પ્રકારે ઉત્કૃષ્ટ ભૂમિકામાં છે, ત્યાં સુધી સાંસારિક ભૂમિકા, પારમાર્થિક ભૂમિકામાં આવ્યો એટલે સાધુ બન્યો, સર્વ વિરતિ થઈ એટલે સાધુ થયો. અદભુત વાત છે. અને એને વેશધારે જોડતા નહીં. કૃપાળુદેવે કહ્યું છે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. આત્મજ્ઞાન થયું પછી કદાચ એને વિરતિ ઉદયમાં આવી કે ન આવી, પણ મુનિપણું આવી ગયું, ભાવથી એ મુનિ થયો. આવી અદ્ભુત અવસ્થાનો માર્ગ આપણને કહ્યો છે. અહીંયા આજે આપણે એ વાત મૂકી અને ભેદ જ્ઞાન પહેલું આપણે જોયું, રુચિ સમ્યકત્વ, હવે ભેદ જ્ઞાનનું સમ્યકત્વની આ ચાર ગાથાઓ જોઈ. આગળ વિશેષ અવસરે.